તારીખ 16/1/1997, ડાયરીના બોલ નંબર 1027 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 10.
તે એકરૂપ જ્ઞાનાકારે પ્રગટપણે પ્રકાશમાન છે, જે સર્વદા અચળ અને નિરાબાદ રહે છે. તે જીવનું સ્વરૂપ નાયક પણ અત્યંત અનુભવનું કારણ છે. જે એક રૂપે ના કારે પ્રગટપણે પ્રકાશમાન છે, આત્મ સ્વરૂપ, અને જે સર્વદા અચળ અને નિરાબાદ રહે છે, એવું જીવનું જે પોતાનું સ્વરૂપ છે, એ આ પ્રકારે સદાય છે. પછી કેમ એ ભૂલી જવાય છે, એ વિષયમાં કેમ ભૂલ થાય છે, પછી લીધું છે. પણ કોઈ જોવા માંગે તો જીવનું સ્વરૂપ પ્રકાશમાન છે, અને પ્રકાશમાન છે કેવી રીતે છે કે જ્ઞાનાકારે પ્રકાશમાન છે. જ્ઞાન સામાન્ય લેવું, સામાન્ય જ્ઞાન સ્વરૂપે જીવ પોતે સદાય પ્રકાશમાન રહે છે. જીવના સ્વરૂપથી કદી પોતે પોતાના સ્વરૂપથી કદી વિચલિત થઈ અજીવ સ્વરૂપે થઈ જાય, વિભાવ સ્વરૂપે થઈ જાય, એવું તો બની શકતું નથી. નિરાબાદ રહે છે એટલે એને કોઈ બાધા પહોંચાડી શકે એવું પણ નથી. નાશ કરવાનો તો પ્રશ્ન બહુ દૂરની વાત છે, એ તો સવાલ નથી. પણ એને કોઈ ઈજા કરી શકે, બાધા પહોંચાડી શકે એવી પણ કોઈ વસ્તુ સ્થિતિ નથી. આમ જુઓ તો કોઈ સ્પર્શી શકે એવી પરિસ્થિતિ નથી. અસ્પર્શ સ્વભાવી હોવાથી પોતે પણ કોઈને સ્પર્શ ન કરી શકે, કોઈ પર પોતાને સ્પર્શ ન કરી શકે. અસ્પર્શમાં બે આવે છે, પરસ્પરસ બંનેનો સ્પર્શ. અસ્પર્શ એટલે પોતાને સ્પર્શ નથી, સ્પર્શ ગુણ નથી, એટલે સ્પર્શની પર્યાય નથી. હલકી ભારે સુવાળી ખરબચડી ઠંડી ઉની કોઈ અવસ્થા નથી. તેમ બીજો કોઈ પણ સ્પર્શ કરી શકે, જળ કે ચેતન પદાર્થ, એવું પણ જીવનું સ્વરૂપ નથી. એવું સર્વદા એટલે હંમેશા અચળ રહે છે અને નિરાબાદ રહે છે, એવું જે નાયકપણું છે, જે નાયકપણાથી પકડાય છે, નાયકપણાથી ગ્રહણ થાય છે, તે અત્યંત અનુભવનું કારણ છે. એટલે કે અત્યંત અનુભૂતિ સ્વરૂપ જ છે. જ્ઞાનમાં હજી જ્ઞેયોની અનેક આકૃતિ થવાથી જ્ઞાન વિશેષ છે, એના અનેક પર્યાયો, વિધવિધ પર્યાયો, વિચિત્ર પર્યાયો જ્ઞેય અનુસારના થાય. પણ અહીંયા જે અનુભૂતિ સ્વરૂપ છે એમાં એવું વિચિત્રપણું કાંઈ નથી, એ જ્ઞાનની જ પર્યાય છે. અનુભવ પણ જ્ઞાનની જ પર્યાય છે, જાણવું એ પણ જ્ઞાનની પર્યાય છે, વેદવું અને અનુભવવું એ પણ જ્ઞાનની જ પર્યાય છે. અધ્યાત્મના પ્રકરણમાં વેદનની પ્રધાનતા છે જાણવાની નહીં. પણ વેદન માલુમ પડવું, જ્ઞાનમાં જ્ઞાન વેદન માલુમ પડવું, આત્મામાં જ્ઞાન વેદન માલુમ પડવું, એ સામાન્યપણે પ્રાથમિક અવસ્થામાં બની શકતું નથી. એટલે જાણવારૂપ જ્ઞાનથી વેદન સુધી દોરી જવાની જ્ઞાનીઓની યોજના હોય છે. કેમ કે જાણવું જાણવું એ બધાને માલુમ પડે છે, હું જાણી રહ્યો છું, જાણવાનું મને થઈ રહ્યું છે. એ અનેક જ્ઞાકારોને જાણવું, અનેક જ્ઞેયોને જાણવું એ અત્યંત સ્થૂળ છે. એટલે એનાથી બધા પરિચિત છે, એટલે ત્યાંથી સ્વલક્ષ કરાવવાનો એક પ્રકાર છે યોજનામાં, કે સ્વલક્ષ ક્યાંથી કરાવું છું. જો તું જાણે છે ને તે તું છું, જાણે છે તે તું છું. પણ જે અનેક પણ જાણવામાં અનેકને જાણે છે, એવું અનેક ભાવે, અનેક પ્રકારે, અનેક આકારે જીવનું સ્વરૂપ નથી.
બરાબર,
એ જ્ઞાન વિશેષ છે અને એને ગૌણ કરાવે છે. અધ્યાત્મમાં એને ગૌણ કરાવે છે.
અનેકને જાણવાનો એ જીવન સ્વરૂપ નથી. અનેકને જાણવાનો
નહીં, અનેકને જાણતા જ્ઞાનમાં જે અનેક વિધ પણ જણાય છે ને, જ્ઞાન નિયાકારે થાય એટલે જ્ઞાનની પર્યાય પણ અનેક પ્રકારે થાય છે. જીવનું મૂળ સ્વરૂપ એક રૂપ છે, અનેક રૂપ નથી. જીવ પોતાના મૂળ સ્વરૂપથી અજાણ્યો છે. અનેક જ્ઞેયોને જાણનારા જ્ઞાનથી તો પોતે પરિચિત છે, પણ તો તેનાથી છતાં પણ તેનાથી આત્મ સ્વરૂપ જણાતું નથી, જણાય છે. બધા કહે છે કે હું જ્ઞાનથી જાણું છું, અને જાણવા જાણવામાં પરજ્ઞે સાથેનો સંબંધ કરી લે છે. પરજ્ઞેનું પ્રતિબિંબ પડતું હોવાથી ભ્રાંતિગતપણે પરજ્ઞેનો સંબંધ કલ્પે છે. એમાંથી રાગ દ્વેષ મોહ વિભાવ બધા ઉત્પન્ન થઈ જાય છે. એમ કહે છે કે તું જાણે છે તો તું તને જાણ, તને જાણતા તને એમ માલુમ પડશે કે એક રૂપ જ્ઞાન તે મારું સ્વરૂપ છે. એમાં પણ સ્વસંવેદન અને અનુભવ છે એ મારું સ્વરૂપ છે. અહીંયા એક બીજી વિષયક અંડરટોન છે, અંતરધ્વનિ, કે જીવનું જે સ્વરૂપ કહ્યું એકાકાર, એક રૂપ જ્ઞાનાકાર, સદાય અચળ અને અવ્યાબાધપણે પ્રકાશમાન, તે અત્યંત અનુભવનું કારણ છે. તે અનુભવનું કારણ છે એટલું ને લીધું, પણ અત્યંત કારણ છે અનુભવનું, અત્યંત કારણ છે. અને એકમાત્ર એ જ કારણ છે. એવું સ્વરૂપને વિશે એક કારણપણું હંમેશા હંમેશા મોજું છે. તે કારણપણું પણ અનંત છે. અનંત એટલા માટે છે કે ક્યારે પણ એ કારણ પણ
મટતું નથી,
મટતું નથી. માટે
બરાબર
જેમ શુદ્ધપણું ક્યારેય મળતું નથી તેથી અનંત શુદ્ધત્વ છે, એમ કારણપણું મળતું નહીં હોવાથી અનંત કારણપણું છે.
બરાબર,
એટલે એને અત્યંત કારણપણું કહ્યું છે. એક દ્રષ્ટાંત લઈએ કે આકાશની અંદર પૂનમનો ચંદ્ર ઉગ્યો હોય અને થોડા વાદળા પણ હોય, બહુ ચોખ્ખો આકાશ ન હોય, તો કોઈ એમ કે મને પૂનમનો ચંદ્ર હોવા છતાં દેખાતો નથી. પૂનમનો ચંદ્ર એટલે પૂર્ણ ચંદ્ર, આખો અધૂરો હોય છે ને બીજા દિવસોમાં, એ પૂનમ ને દિવસે પૂર્ણ ચંદ્ર હોવાથી એ દિવસનું નામ પૂનમ રાખ્યું છે. પૂર્ણતા સૂચક નામ છે, પૂનમ એટલે પૂર્ણતા. ત્યારે કોઈ માણસ એમ કે પણ અવડો મોટો ચોખ્ખો ચાંદો સામાન્ય વાદળા છે ને તને દેખાતો નથી. ત્યારે કોઈ પૂછે પણ એનું દેખાવાનું કારણ શું છે, તો કે એનું પ્રકાશમાન પણ. આકાશમાં તે પ્રકાશ તો હોવાથી દેખાય છે, મને આશ્ચર્ય થાય છે કે કેમ તમને દેખાતું નથી. વાદળા તો થોડાક સાધારણ છે, આવડો મોટો ચાંદો પ્રકાશનો પુંજ ન દેખાય એ કેમ બને? કેમ કે એનું જે પ્રકાશપણું છે તે અત્યંત એની વિદ્યમાનતાને પ્રકાશે છે. એનું પ્રકાશમાન પણ તેની વિદ્યમાનતાને અત્યંત પણે પ્રકાશે છે. એ દ્રષ્ટાંત નાયક પણ છે, એ અત્યંત અનુભવનું કારણ છે. ચોખ્ખે ચોખ્ખો નાયક 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 નાન 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 વગર જ્ઞાન ન હોય તો કલ્પના તો કરો. આપણે ત્યાં કહેવત છે હિન્દીમાં કે આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા. જીવે પોતાની દુનિયા વસાવી છે, અમારો કુટુંબ આ ઘર આપણો પૈસા સમાજ આ દેશ, પણ એ દુનિયા ક્યાં સુધી જીવે છે? ક્યાં સુધી? મરી ગયો પછી એની કોઈ દુનિયા છે? એમ આ બધું છે એ તો જ્ઞાન છે, એટલે છે. જ્ઞાન જ ન હોય તો પ્રકાશે છે કોણ? જ્ઞાન. આવો અત્યંત પ્રકાશમાન જ્ઞાનનો પિંડાત્મા એ એના સ્વયંના અનુભવનું અત્યંત કારણ છે, જોરદાર કારણ છે, બળવાન કારણ છે. એમ કેવું છે? જો એ બળવાન કારણ છે તો તમને કેમ અનુભવાતો નથી? એમ કેવું છે? એમાં ચંદ્રની વિશે પ્રશ્ન કર્યો કે સામાન્ય વાદળા છે એમાં આવડો મોટો ચંદ્ર તને દેખાતો નથી, મોટી થાળી જેવડો છે. એમાં અત્યંત અનુભવનું કારણ છે ને કેમ અનુભવાતો નથી?
બે વાત લીધી આપ, એક તો જાણનાર ને જાણવું, એક જ્ઞાન ને અનુભવ. બેને કઈ રીતે લેવું?
બે પ્રક્રિયા થઈ રહી છે, બે પ્રક્રિયા થઈ રહી છે. પ્રશ્ન એટલા માટે ઉઠે છે કે આ કઈ રીતે જોવું? તો કે એક વખત તો પર તરફ જોવાનું બંધ કર, એક માણસ સમુદ્ર કિનારે સમુદ્ર તરફ પીઠ રાખીને ઉભો છે, પછી એમ પૂછે છે કે જે સમુદ્ર બહુ મોટો હોય, અગાધ પાણી વાળો હોય, તો એક ટીપું તમને દેખાવું જોઈએ ને? મને તો ટીપું દેખાતું નથી. ત્યારે શું કે છે, તારી પીઠ પાછળ છે એટલે તને નથી દેખાતું. તું કિનારે એવી રીતે ઉભો છો કે તારી પીઠ પાછળ મોટો સમુદ્ર છે, એટલે તને સમુદ્ર બિલકુલ ના દેખાય. બરાબર છે, તું પોતે ફરી જા, સમુદ્ર ને ક્યાંયથી લાવવો પડશે. દરિયો તો પોતામાં ડોલે ડોલે છે. આગળ એમ લીધું છે, પર તરફ જોતા. પર તરફ કેવી રીતે જોઈ રહ્યો છે જીવ? કે પોતામાં પોતાને નહીં જોતા, એવી રીતે પર તરફ જોઈ રહ્યો છે. કેવી રીતે પર તરફ? એવી રીતે જોઈ રહ્યો છે કે પોતામાં પોતાને જોવાનું ઠામુકું બંધ કરીને પોતાને પીઠ ફરીને ઉભો છે સમુદ્ર કિનારે. એવી રીતે પર તરફને એકાંતે જોવે છે, એવી રીતે પરલક્ષથી, કે પોતે પોતામાં પોતાને જોતો નથી. એકાંતે જોવે છે, જે તે જ્ઞેયોને એકાંતે જોવે છે. શું?
પોતાને ભૂલી,
પોતાને ભૂલીને. પર તરફ જોતા અર્થાત પોતામાં પોતાને નહીં જોતા, પણ પોતામાં પરને જોતા. પર ન હોવા છતાં, પોતામાં પર ન હોવા છતાં પરને પોતામાં જોવે છે. કેવી રીતે? અવાજ આવવા માંડ્યો બહાર. શાંતિથી સ્વાધ્યાય કરીએ છીએ શાંત વાતાવરણમાં, બહારમાં જોર જોરથી અવાજો આવવા માંડ્યા. કોઈ જોર જોર છે એ નીરવ બહાર નીકળ, નીકળ બહાર. તું નીરવ તો બહાર નીકળતો, એકવાર બહાર નીકળતો એમ કેતો. આખું બધું અંદર ગરી ગયું, બધો અવાજ જાણે અંદર ગરી ગયો. એવી રીતે પર સામે જોવે છે, પર સામે જોવે છે. એવી રીતે જીવ જોવે છે કે જાણે પર નો પોતામાં પ્રવેશ થયો. પણ પોતામાં પરને જોતા એટલે શું થયું છે કે પરના પ્રતિભાસમાં પરના અસ્તિત્વનો ભ્રમ થવાથી જાણે અવાજનું અસ્તિત્વ મારામાં છે એવો ભ્રમથી પોતાને અધ્યાસ થાય છે. પોતે પોતાની વિદ્યમાનતાને ભૂલે છે, જ્ઞાનમય પણ જે પોતાની વિદ્યમાનતા છે. જ્ઞાનમય પણ કેવા જ્ઞાનમય પણ કે ભિન્ન જ્ઞાનમય પણ પોતાની જે વિદ્યમાનતા છે એને ભૂલે છે. વિદ્યમાનતા તો ભિન્ન જ્ઞાનમય પણ છે એને ભૂલી જાય છે. આ કેવી ગડબડ થાય છે, કેવી રીતે ગડબડ થાય છે. એમાં જે જીવો ટેન્શનમાં આવે છે ને એવા ગૂંચવાયેલા હોય છે, એવા ગૂંચવાયેલા હોય છે કે જાણે નિયમમાં ડૂબી ગયા. નિયમમાં ચિંતામાં ડૂબી ગયા. ફરી છે, પર તરફ જોતા અર્થાત પોતામાં પોતાને નહીં જોતા, પણ પોતામાં પરને જોતા. પર તરફ કેવી રીતે જોવે છે કે પોતામાં પરને જોતા, પર પોતામાં નથી છતાં જાણે એના પોતામાં પરના અસ્તિત્વ, પરનું અસ્તિત્વ છે એવો ભ્રમ થવાથી પોતે પોતાની વિદ્યમાનતા ને ભિન્ન જ્ઞાનમય એવી જે વિદ્યમાનતા છે એને બને છે. પરંતુ છતાં પણ હવે અહીંયા એક વાત વિશેષ કરવી છે કે અનુભવ ગોચર થતું સ્પષ્ટ ચૈતન્ય, અનુભવ ગોચર થતું સ્પષ્ટ ચૈતન્ય, બીજો અનુભવ થતો નથી, થઈ શકતો પણ નથી, અસંભવિત અને અશક્ય છે. જરાક ધ્યાનથી જોવાની જરૂર છે તો માલુમ પડશે કે અનુભવ ગોચર થતું સ્પષ્ટ ચૈતન્ય તે જીવનું સ્વરૂપ, તે જીવ પ્રત્યે ઉપયોગ વાર્તા, એટલે પોતા પ્રત્યે ઉપયોગ વાર્તા પ્રગટ દેખાય છે.
493
નાયકતા સુખમાં એની વાત કરી એમ મથ્યા છે. અનુભવ ગોચર થતું સ્પષ્ટ ચૈતન્ય તે જીવનું સ્વરૂપ છે, તે જીવ પ્રત્યે ઉપયોગ વાર્તા પ્રગટ દેખાય છે. પ્રગટ દેખાય છે એટલે પ્રગટ વેદાય છે. પોતે પોતાથી પરોક્ષ શી રીતે રહેવા યોગ્ય છે પ્રશ્ન ઉઠાયો છે કે પોતે પોતાથી પરોક્ષ કઈ રીતે રહેવા યોગ્ય છે. એ પ્રગટ છે, પોતાથી પોતાને અનુભવ ગોચર છે, સ્વસંવેદ્યમાન છે. પોતે તો પ્રત્યક્ષ જ છે, પોતે તો પ્રત્યક્ષ પ્રગટ જ છે અને પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષને પ્રત્યક્ષપણે જોતા, પ્રત્યક્ષને પ્રત્યક્ષપણાની રીતે જોતા વેદન પ્રત્યક્ષતા આવિર્ભૂત થાય છે. આ વિધિનો વિષય કેવી રીતે છે? અનુભવની વિધિનો વિષય આ પ્રકારે છે. અનંત જ્ઞાનીઓ પ્રતીતિમાં પોતાને પ્રત્યક્ષ કરીને અજર અમર થયા. આ સ્વમાં અભેદ જ્ઞાન નો પ્રયોગ છે. ભેદ જ્ઞાન ના પ્રયોગ ની વાત ચાલે છે. ભેદ જ્ઞાન શબ્દ છે એ પર સાપેક્ષ છે, પર થી અને રાગ થી ભિન્ન પણ કરવાની વાત છે. પણ એ ભેદ જ્ઞાન નું ફળ અભેદ જ્ઞાન છે. પોતાનું જે પ્રત્યક્ષ અનુભવ થવો એ ભેદ જ્ઞાન નું ફળ છે, એટલે એ અભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન માંથી ક્યાં સુધી ક્યાં આવ્યો? અભેદ જ્ઞાન વિશે થોડો અઘરો પડ્યો છે, પણ અધ્યાત્મ નો વિષય બહુ સારો છે. બરાબર. જે એક રૂપ જ્ઞાનાકારે પ્રગટપણે પ્રકાશમાન છે, સામાન્ય જ્ઞાન એક રૂપ જ્ઞાનપણું છે, એ જીવનું સ્વરૂપ છે, એ પ્રગટપણે પ્રકાશમાન છે. પ્રકાશ એટલે વેદનમાં આવે એવું પ્રકાશમાન, અનુભવમાં આવે એવું પ્રકાશમાન છે. પ્રગટ નિધાન પરમ નિધાન પ્રગટ મુખ આગળે જગત ઉલ્લંઘે જાય જીનેશ્વર, જ્યોતિ વિના જોયે જગદીશ ને, અંધો અંધ પડાય જીનેશ્વર. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર, હૃદય નિયાળે જગધણી, મહિમા મેરુ સમાન જીનેશ્વર. નિયાળે તો મહિમા મેરુ સમાન. હૃદય નયન થી નિહાળે, અંતર્મુખ થઈને નિહાળે, એને કેટલો મહિમા આવે, મેરુ જેટલો મહિમા આવે. ઈ વગર તો દેખાય એવું નથી. આંખમાં આંજણ એમને આવી ગયું, મોક્ષની આંખમાં આંજણ સદગુરુ એ આવી ગયું, ત્યારે એને દેખાણા દેખાય એવું. દેખાડનાર કઈ દેતા નથી, ખાલી આંગળી ચીંધે છે. દેખાડનાર કઈ દેતા નથી, આંગળી ચીંધે છે. પણ જેને જોઈને લાભ થાય છે, જીવાનો પુરુષાર્થ પોતાનો, જેને જોઈને લાભ થાય છે એને ઉપકાર બુદ્ધિ પણ પાર વિના ની
આવે.
ઉપકાર બુદ્ધિ કેટલી થાય, જેનો પાર નહીં એટલી થાય, બેહદ ઉપકાર બુદ્ધિ થાય. કેમ બેહદ ઉપકાર બુદ્ધિ થાય, કે એને પોતાને અતીતમાં આવ્યું, વિશ્વાસમાં આવ્યું, અનુભવમાં આવ્યું કે મને અનંત લાભ થયો, મને લાભ પણ અપાર થયો, મારો આખો સંસાર છૂટ્યો ચારે ગતિના દુઃખોનો, હું તો હવે પરમેશ્વર પદે બિરાજમાન થઈશ, નજીકના ભવિષ્યમાં પરમાત્મા પદે બિરાજમાન થઈ
જઈશ.
અનંતો લાભ થયો, અનંતો દુઃખ ગયું, ને અનંતો સુખ આવશે. એટલે એ સંબંધીનો ઉપકાર પણ અનંત પાસે છે, એ યોગ્ય છે. એમ ન થાય એવી ઉપકાર બુદ્ધિ ન આવે તો કૃતજ્ઞતા જીવની સમજને કૃતજ્ઞ શબ્દ નથી. એમ કે કોઈ કઈ કામ કરે ને એને સાટું વાળવાને બદલે કઈ ગણવું નહીં, એની કિંમત એને કૃતજ્ઞ કહે છે. અપકાર તો એથી વધારે ખરાબ છે, પછી આ તો કઈ ન ગણે, શું થઈ ગયું, તમે મારો કામ કરી એમ કે તમને ડૂબતા બચાવ્યા, તો કઈ નહીં એમાં શું થઈ ગયું, તો એ કેવું લાગે, એ કૃતજ્ઞ પણ છે. કર્યું છતાં એને હણી નાખ્યું, ભણ્યો એટલે હણવું હોય, શબ્દ આવે છે ને શત્રુઘ્ન શબ્દ નથી, શત્રુને હણે તો શત્રુઘ્ન, આત્મા શત્રુઘ્ન છે, અરિયન છે એમ શત્રુઘ્ન પણ છે.
જ્ઞાનના માર્ગમાં જે આવી રીતે જાગીને પોતાના સ્વરૂપ બતાવે એને તો પછી હંમેશા ઉપકાર વધતી જ પ્રવૃત્તિ હશે, કૃતજ્ઞતા નહીં આવતી એવું ના બને ભાઈ?
યથાર્થમાં તો કૃતજ્ઞતા ન આવે, યથાર્થમાં તો કૃતજ્ઞતા એક રૂપ નિરાકારે પ્રગટપણે પ્રકાશમાન છે, આ દેખાડે છે,
આત્માને
દેખાડે છે. જો એકરૂપ જ્ઞાનાકારે પ્રગટપણે પ્રકાશમાન છો, સર્વદા અચળ અને નિરાબાદ રહે છો, તારા સ્વરૂપથી ચલાયમાન થતો મટી જતો નથી, તને કોઈ બાધા પહોંચાડી શકે એવી કોઈની પહોંચ નથી, તારા સ્વરૂપ સુધી કોઈની પહોંચ નથી. તે જીવનું સ્વરૂપ નાયકપણું છે, નાયકપણાથી પ્રસિદ્ધ છે, તે અત્યંત અનુભવનું કારણ છે. આત્માને પોતાને અનુભવ થાય તેનો બહુ જોરદાર કારણ છે. પણ પર તરફ જોતા અથવા પોતાને પોતામાં પોતાને નહીં જોતા, પણ પોતામાં પરને જોતા તે નથી છતાં, પોતે પોતાની વિદ્યમાનતાને ભૂલે છે, પોતે પોતાની જ્ઞાનમય ભિન્ન જ્ઞાનમય એવી વિદ્યમાનતા છે એને ભૂલી જાય છે, ચૂકી જાય છે. પરંતુ પોતે પોતાની વિદ્યમાનતાને આ પ્રકારે ભૂલેલો છે તો પણ હજી અનુભવ ગોચર થતું સ્પષ્ટ ચૈતન્ય એકનું જ્ઞાન, અનુભવ ગોચર થતો સ્પષ્ટ ચૈતન્ય નિર્ભેળ જ્ઞાન, કોઈ એમાં ચોંટી શકતું નથી. અસંગ તત્વ છે હંમેશા, સદા પણ સદાય અસંગ તત્વ છે, સદાય નિર્લેપ તત્વ છે. એવું જે જીવનું સ્વરૂપ તે પોતા પ્રત્યે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. મોઢું ફેરવવું પડે, આ બાજુ છે ઉપયોગ, સ્વરૂપ સન્મુખ પોતાને સન્મુખ કરવો, એ જ અંતર્મુખ પણ છે, એ જ અંતર્મુખ. જે કઈ રહસ્ય છે આ જગ્યાએ છે, અંતર્મુખ થવું કઈ રીતે, અંતર જિજ્ઞાસામાંથી આ પ્રશ્ન ઉઠે તો વેદ્ય વેદક ભાવ સમજાય, નેચર ન સમજાય. ક્યાંથી જિજ્ઞાસા આવી જોઈએ? અંદરમાંથી આવે. અંતર્મુખ થવું મારે કઈ રીતે? જો તારું જ્ઞાન વેદક છે, જ્ઞાનને પોતાને જ જ્ઞાન વેદે છે, સ્વસંવેદ્યમાન છે. જ્ઞાન કેવું છે? સ્વસંવેદ્યમાન છે, પોતે પોતાથી વેદનમાં આવે એવું છે, અને વેદક પણ પોતે જ છે. વેદક જ વેદાઈ રહ્યું છે, વેદાઈ રહ્યું છે તે જ વેદક છે. અને એ પણ કેટલું છે? અનંતુ છે. કેમ અનંતુ છે? કે અનંત કાળથી પર વેદનનો અભ્યાસ ચાલુ રહ્યો હોવા છતાં જ્ઞાન વેદનમાં કાંઈ ફેર પડ્યો નથી, માટે એ પણ અનંતુ છે. એ વેદ્ય વેદક ભાવમાં ઉપયોગ અંતર્મુખ રહે છે. ઉપયોગ ક્યાં અંતર્મુખ રહે છે? કે વેદ્ય વેદક ભાવમાં પોતે જ પોતાથી વેદાઈ રહ્યો છે, પોતે જ પોતાથી વેદાઈ રહ્યો છે એમ પોતાના વેદનને અનુભવમાં લઈએ. ઉપયોગ કેવી રીતે બાદ જાય? જે જ્ઞાન વિશેષ પરજ્ઞેયોના આકારોને ઝીલતું હતું એ જ્ઞાન વિશેષ જ્ઞાન સામાન્ય ઉપર આવી ગયું, એટલે ઉપયોગ થઈ ગયો, અંતર્મુખ વળી ગયો. એ રીતે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે અથવા પ્રગટ વેદાય છે, પ્રગટ અનુભવમાં આવે છે. અને ત્યારે સ્પષ્ટપણે માલુમ પડે છે કે પોતે પોતાથી પરોક્ષ શી રીતે રહેવા યોગ્ય છે. પોતે પોતાથી પરોક્ષ શી રીતે રહેવા યોગ્ય છે, સૂર્યને કેવી રીતે ઢાંકવો યોગ્ય, આકાશમાં સૂર્ય છે, કોઈ એમ કે એને ઢાંકી દો છે, કોઈ સાધન એવું અજ્ઞાન સૂર્ય છે. પરોક્ષ રીતે રહેવા યોગ્ય છે, પોતે તો પ્રત્યક્ષ છે, પોતે તો સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે, સ્વરૂપે કરીને અત્યંત પ્રત્યક્ષ છે અને અનંત પ્રત્યક્ષ છે. 710 પત્રાંકમાં કૃપાલ દુબે એ વાત લીધી છે, આત્મા છે, આત્મા પ્રગટ છે, આત્મા અત્યંત પ્રગટ છે, એટલું વચન છે. આત્મા છે, આત્મા પ્રગટ છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટપણે અનુભવ ગોચર થઈ રહ્યું છે. કેવા ટુકડા પગ્યા છે અમૃતના મોટડા ઉતારે એવી વાત છે. અનંત જ્ઞાનીઓ એટલે શબ્દ બધા જ જ્ઞાનીઓ પ્રતીતિમાં પોતાને પ્રત્યક્ષ કરીને અજર અમર થયા, અનુભવ પ્રકાશમાં પ્રતીતિમાં પ્રત્યક્ષ કરે, વારંવાર પ્રત્યક્ષ કરે, પ્રત્યક્ષ છે એને એની પ્રત્યક્ષતાને વારંવાર પ્રતીતિમાં પ્રત્યક્ષ કરે, પ્રતીતિથી જોર આપે, પ્રત્યક્ષતા ઉપર જોર આપે, જેમ નાશ થઈ જશે અજર અમર થાય. આ પ્રકારનું જે પરિણમન છે તે સ્વમાં અભેદ જ્ઞાનનો પ્રયોગ છે, પોતામાં અભેદ જ્ઞાનનો આ પ્રયોગ છે. એ પ્રયોગ એટલે પોતાના પરમાત્માનો સાક્ષાત્કાર, પ્રયોગ એટલે પોતાના પરમાત્માનો સાક્ષાત્કાર. જગત તો જગતની રીતે ચાલે છે અને ચાલતું જ રહેવાનું છે, શટર પાડી દેવું, જગતને જોવાનું શટર પાડી દેવું, આમ જ ચાલવાનું છે, આમ ચાલતું હતું, આમ ચાલવાનું છે, આમ જ ચાલતું રહેવાનું છે. તું એકોર તારી જાતને તારવી લે, હું પોતે તારી જાતને એકોર તારવી લે, આવો સુયોગ મળ્યો છે અને છેલ્લી હદની વાત સામે આવી છે. તરી જાય એવી જીવ તરી જાય એવી વાત છે, તું તારી જાતને તારવી લે, નહી તો પરમા પોતાપણા નો અનુભવ કરીને દુખી દુખી પરમા પોતાપણા નો ક્યાં પોતામાં પોતામાં પર નો અનુભવ કરીને દુખી દુખી ટેન્શન તો એનું જ છે, પોતામાં પર નો અનુભવ જ ટેન્શન છે. નહીતર આત્માને હું, આત્માને હું એટલે મારે શું, સીધું એમ આવે જે કઈ ફેરફારો થાય છે બહાર થાય છે. સમાધિ તંત્ર માં તો પૂજ્યપાદ સ્વામી એવી વાત લીધી કે જગતના જીવો તો મને જોઈ શકતા નથી, કેમ કે હું અરૂપી પદાર્થ છું, અને જગતના જીવો પાસે જે ઇન્દ્રિય જ્ઞાન છે એ તો રૂપી પદાર્થને જોવાનું છે, એ તો રૂપ રસગંધ સ્પર્શને જોવે છે, મને તો કોઈ જોઈ શકતા નથી. જોવે છે શરીરના પૂતળા ને જોવે છે, એ તો હું છું, પછી મારે શું કોઈ વાત છે, કોઈ પણ જાતનો સંબંધ આ આત્મા કોઈની સાથે ધરાવતો જ નથી, અસંગ તત્વ છે. એ રીતે પોતાના સ્વરૂપને અવલોકે અવલોકીને પ્રત્યક્ષ કરીને પુરુષાર્થને ઉગ્ર કરવો જોઈએ. આ રીતે પુરુષાર્થ તીવ્ર થાય છે, ઉગ્રતા ધારણ કરે છે.
જય 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 જય